નમસ્કાર. ગયા અધ્યાયમાં આપણે દેવીની સર્વોત્તમતાની કથા સાંભળી. વ્યાસજીએ પેલા પક્ષીઓને જોયા છે અને એમાંથી એમને મનુષ્ય જન્મ વિશે, પુત્ર વિશેનો વિચાર આવે છે. અને ત્યારબાદ આપણે સાંભળ્યું કે નારદજીએ આવી અને વિષ્ણુ અને બ્રહ્માજી વચ્ચેનો સંવાદ કીધો છે. અને એમાંથી આપણને જાણવા મળ્યું કે ભગવાન વિષ્ણુ પણ દેવીની આરાધના કરે છે, એના વિશે ધ્યાન કરે છે. એ સમયે આપણે એ અધ્યાયના અંતમાં એક વાત સાંભળી કે ભગવાન વિષ્ણુનું ગરદન કપાઈ ગઈ અને એ હયગ્રીવ બન્યા. એટલે આ દેવી ભાગવતની કથામાં આપણને એનો નેક્સ્ટ અધ્યાય મળ્યો. આજે આપણે મહાદેવીની બહુ અદ્ભુત બે સ્તુતિઓ સાંભળવી છે અને એની સાથે હયગ્રીવની કથા સાંભળવી છે. એટલે ઋષિઓ કહે છે કે હે સુત પુરાણી, અમારું મન મહાસંશયના મહાસાગરમાં ડૂબી ગયું છે. આપે વિશ્વને વિસ્મયકારક મહાઆશ્ચર્યરૂપ કથા કહેલી છે કે માધવ ભગવાનનું પણ શિર આ શરીરથી હેઠું પડી ગયું અને સકલના કરતા એવા જનાર્દન ભગવાન હયગ્રીવ રૂપને પ્રાપ્ત થયા, જે પરમાત્માની વેદો સ્તુતિ કરી રહ્યા છે. સઘળા દેવતાઓ જે પરમાત્માના આશ્રમમાં રહ્યા છે, જે જગન્નાથ છે, જે સઘળા કારણોને પણ કારણ છે, તે પરમાત્માનું પણ દૈવયોગથી કયા પ્રકારે કરીને મસ્તક છિન્ન થઈ ગયું તે સઘળી કથા હે મહાબુદ્ધિશાળી વિસ્તારથી તત્કાળ અમને કહો. સુતપુરાણી કહે છે, હે ઋષિઓ, પરમ તેજસ્વી દેવના દેવ એવા મહાવિષ્ણુનું ચરિત્ર તમે સઘળા સાવધાન મન વડે સાંભળો. કોઈ કાળના વિશે તે સનાતન એવા મહાવિષ્ણુ દારૂણ યુદ્ધનો આરંભ કરવા લાગ્યા અને તે યુદ્ધમાં 10,000 વર્ષોમાં પરિશ્રાંત થઈ ગયા. એવા તે જનાર્દન સમાન એવા સુંદર સ્થાનમાં પદ્માસનવાળી કંઠદેશમાં ધનુષ્યનું આલંબન કરી સ્થિત થયા. એટલે ભગવાન વિષ્ણુએ 10,000 વર્ષો સુધી યુદ્ધ કર્યું છે અને યુદ્ધ પછી પદ્માસનવાળી અને સ્થિત થયા છે અને એમણે ધનુષ્યની કોટી પર ભાર લઈ દઈ કરીને શયન કર્યું અને શ્રાંત થઈ ગયા હોવાથી દૈવયોગને લીધે તેમને નિંદ્રા આવી ગઈ. આ તત્પશ્ચાત કેટલોક કાળ વીત્યા પછી ઇન્દ્રાદી સઘળા દેવતાઓએ બ્રહ્મ દેવ સહિત યજ્ઞ કરવાને તત્પર થયા હતા. જનાર્દન ભગવાનના દર્શનાર્થે તે સૌ દેવતાઓ વૈકુંઠમાં આવ્યા. કારણ કે દેવ કાર્યને સિદ્ધ કરનારા એવા યજ્ઞના અધિપતિ જનાર્દન ભગવાન કહેવાય છે. વૈકુંઠમાં વિષ્ણુ ભગવાનને નહીં દેખવાથી તે સઘળા દેવતાઓ જ્ઞાન દ્રષ્ટિથી જોવા લાગ્યા અને જ્યાં ભગવાન શયન કરતા હતા ત્યાં તે દેવતાઓ આવી પહોંચ્યા. ત્યાં યોગ નિદ્રામાં સૂતેલા એવા શ્રી વિષ્ણુને દેખીને તથા વ્યાપક એવા વિષ્ણુને વિચેતન દેખીને સર્વ દેવતાઓ ભગવાનની સ્થિતિ નિંદ્રાવશ હોવાથી તે બાબતમાં બ્રહ્મરુદ્રાદી સઘળા દેવો વિચાર કરવા લાગ્યા. બધા દેવતાઓ ત્યાં પહોંચી ગયા છે પણ એમણે જોયું કે ભગવાન તો નિચેતન છે, એવું કેવી રીતે હોઈ શકે કારણ કે આપણે નિંદ્રાવશ થયા છીએ. નિંદ્રામાં આપણી પણ અવસ્થા ક્યારેક એવી હોય છે, આપણે વિચેતન થઈ જઈએ છીએ, કોઈ ભાન જ ન હોય આપણને. અને આહું થયું છે ભગવાન વિષ્ણુનું, અને આ જોયું એટલે દેવતાઓને ચિંતા પેઠી છે, કારણ કે આ તો પાલનહાર છે, અને જો પાલનહાર પોતે જ નિંદ્રાધીન થઈ જાય તો પછી એનો અર્થ એ થયો કે હમણાં તો પ્રલય લાગશે. એટલે બધા દેવો વિચાર કરવા લાગ્યા છે. સર્વ દેવતાઓના પ્રતિ ઇન્દ્ર કહેવા લાગ્યા કે હે દેવતાઓ, આપણે હવે શું કરશું? ભગવાનની નિંદ્રાનો ભંગ કેમ કરીને કરવો તેનો હે દેવતાઓ આપ સૌ વિચાર કરો. તે વેળા ભગવાન શંભુજી ઇન્દ્રને કહેવા લાગ્યા કે હે દેવો, નિંદ્રાનો ભંગ કરવામાં અતિ દૂષણ છે, કારણ કે દેવો આપણે યજ્ઞનું કાર્ય શરૂ કરવું જોઈએ. ભગવાન શિવજીએ કીધું કે એમનો નિંદ્રાભંગ ન કરીએ, આપણે યજ્ઞ કરીએ. તે વેળાએ પરમશ્રેષ્ઠી બ્રહ્માએ ઉપજીવવાને પ્રગટ કરી અને તેના દ્વારા એ ધનુષની કોટીનું ભક્ષણ કરવા માટે કહ્યું. વળી બ્રહ્મદેવ કહેવા લાગ્યા કે હે દેવો, જે વેળાએ આ ઉપજીવવા ધનુષની કોટીનું ભક્ષણ કરશે તે વેળાએ સરાસન ઉઘાડું થશે, ત્યારે જ આ દેવની નિંદ્રા ઉઘડી જશે. આમ કરવાથી દેવતાઓના પ્રતિ પોતાની નિર્દોષતા અને વિષ્ણુની અક્રોધતાનું બ્રહ્મદેવે પ્રતિપાદન કર્યું. બહુ મહત્વની વાત છે અને મર્મની વાત છે કે ઉપજીવવા ધનુષ્યની કોટીનું ભક્ષણ કરશે. ઉપજીવવા એટલે તમારી જીવવાનો જે ઉપરનો ભાગ છે, જે ધનુષ્યની જે દાંડી છે એની સાથે જે પેલી જોડાયેલી એની કળ છે, એ કળને કાપી નાખશે, જીવવાનું કામ કરશે. અને એટલે બ્રહ્મદેવ કહે છે કે આમ થશે તો હે દેવો, આપણું કાર્ય સિદ્ધ થશે એમાં સંશય નથી. આમ કહી સનાતન દેવની ઉપજીવવાને આજ્ઞા આપી. આ સમયે તે ઉપજીવવા દેવતાઓના પ્રતિ કહેવા લાગી. એ કહે છે કે દેવ દેવ એવા જગતપતિની નિંદ્રાનો કયા પ્રકારે ભંગ કરી શકાય, કારણ કે તેઓ તો જગતના ગુરુ છે. નિંદ્રાભંગ, કથાભંગ, દંપતીની પ્રીતિમાં ભંગ, માતા બાળકનો વિયોગ કરાવવો, તે બધા બ્રહ્મહત્યા સરખા પાપો છે. તેટલા વાસ્તે હું કેમ કરીને દેવતાના પણ દેવ એવા વિષ્ણુનું સુખ નાશ કરું, અથવા તો ધનુષકોટીના ભક્ષણથી મને શું ફળ થાય, જેથી હું આ પાપાચરણ કેમ કરું? બહુ સુંદર વાત કરી છે. જીવ્હા પોતે બધા દેવોને કહી રહી છે. અહીંયા આપણે મર્મ એ જ સમજવાનું છે કે આપણને પોતાની જીવ્હા પર કંટ્રોલ રહેતો નથી. આપણે એ કંટ્રોલ ચૂકી જઈએ છીએ અને એના લીધે ઘણા બધા કલેશ, ઝઘડા, જુદા જુદા પ્રકારની આપણને દુઃખો ભોગવવા પડે છે. અને વ્યાસજીએ અહીંયા બહુ સુંદર વર્ણન કર્યું છે કે નિંદ્રા ભંગ કરવો. નિંદ્રા એટલે કેવી, કે જ્યારે આપણે ખરેખર એવી પરિસ્થિતિમાં આવી ગયા છીએ જ્યાં ખરેખર કંઈ ખબર જ નથી, અર્ધચેતના નથી, વિચેતન થઈ ગયા એવી નિંદ્રા. કથાભંગ કરવો. પણ કથાભંગ એટલે શું? કે એવી કથા કે એમાં તમે સંપૂર્ણ અંદર ઊંડા ઉતરી ગયા છો, તમે એક મય થઈ ગયા છો એ કથા સાથે, એનો ભંગ કરો. કોઈ દંપતી એમની પ્રીતિમાં છે, એટલે કે એક પતિ અને પત્ની એની સાથે બેઠા છે અને એક સુંદર મજાનો એ બસ એમની પોતાની અંદર ઓતપ્રોત થઈ ગયા છે, તારા મૈત્રક રચાઈ ગયું છે, અને એવી પ્રીતિમાં ભંગ કરવો કે માતાનો એની બાળક સાથે વિયોગ કરાવવો, આ બધા બ્રહ્મ હત્યા સરખા પાપો છે. આવી વાત કરી છે, બહુ અદ્ભુત વાત છે કે બ્રહ્મ હત્યા આ કેવા પ્રકારની હોઈ શકે. આટલી ચાર વસ્તુ જો તમે કરો, નિંદ્રાભંગ, કથાભંગ, દંપતીની પ્રીતિમાં ભંગ અથવા માતાનો બાળક સાથે વિયોગ, તો એ બ્રહ્મ હત્યા સરખા પાપો છે. અને જીવવા કહે છે કે મારાથી જ આવા બધા પાપો થાય છે. કોઈ નિંદ્રામાં સૂતું હોય એટલે તમે જઈને જોર જોરથી બૂમો મારો, નિંદ્રાભંગ થાય છે. કથામાં બેઠું છે અને તમે જોર જોરથી એને બોલાવવા માંડો, જીવવાનો ઉપયોગ છે. એટલે આપણી જીવવાને કંટ્રોલમાં રાખવી એ બહુ જરૂરી છે. અને જીવવા કહી રહી છે કે હું આ રીતે ભગવાન વિષ્ણુના સુખનો નાશ કરું કે જે વિચેતન થઈને સુંદર નિંદ્રામાં છે, તો મને શું ફળ પ્રાપ્ત થાય? અને આ તો પાપાચરણ થયું. એટલે ઉપજીવવા કહે છે કે આ લોક સઘળો સ્વાર્થ પરાયણ છે અને એથી પાપાચરણ કરનારો છે, અને તેટલા વાસ્તે સ્વાર્થને લઈને હું પણ ભક્ષણ કરીશ. બહુ સુંદર વાત કરી છે ઉપજીવવાએ. એ કહે છે કે આપણે આ પાપાચરણ કેમ કરીએ છીએ, કારણ કે આપણે સ્વાર્થપરાયણ છીએ. અને સ્વાર્થપરાયણ લોકો હોય ત્યાં એમની જીવવા એવી રીતે જ ચાલવાની છે. કારણ કે જેવો સ્વાર્થ આવ્યો કે તરત જ આપણી જીવવા આપણે બોલવા જેવું માંડીશું, આપણે કોઈની નિંદા કરીશું, ટીકા કરીશું, અને એના લીધે આપણને જ દુઃખ પડશે. બ્રહ્માજી કહે છે કે હે જૂપ જીવવા, સાંભળ, યજ્ઞના મધ્યમાં તારો યજ્ઞ ભાગ હું રાખીશ, તેટલા વાસ્તે અમારું કાર્ય કર અને સત્વર વિષ્ણુને જગાડ. બ્રહ્માજીએ કહી દીધું, સ્વાર્થ જુઓ તમે, કે ભાઈ વિષ્ણુ ભગવાનને જગાડ અને હું તને એ આપું છું કે તારો એ મધ્યમાં, યજ્ઞના મધ્યમાં તારો યજ્ઞ ભાગ રાખીશ. એટલે હવનના અનુષ્ઠાનમાં જે ભાગ હવિદાનથી પાર્શ્વમાં આવશે તે તારો ભાગ થશે, અને તેના વાસ્તે સત્વર અમારું કાર્ય કરો. આ પ્રમાણે બ્રહ્માજી વડે બોધાયેલી એવી એ ઉપજીવાએ શીઘ્રતાથી તે ધનુષની કોટીમાં લાગેલી જે દોરી છે એનું ભક્ષણ કર્યું, અને પ્રત્યંચાના છૂટા પડી જવાથી ધનુષ્યની કોટી પડી ગઈ, અને તે તૂટવાથી ઘોર શબ્દ થયો. ફરીવાર સમજવાનું છે, અનઇન્ટેન્ડેડ કોન્સિક્વન્સીસ છે. આપણને ધ્યાન નથી રહેતું કે આપણે શું કહી દઈએ છે. કારણ શું છે કે જીવવા ઉપર કંટ્રોલ નથી, અને એટલા માટે નથી કારણ કે આપણે સ્વાર્થમાં આચરણ કરીએ છીએ. અને અહીંયા પણ એવું જ થયું છે, જીવવાએ જેવી પ્રત્યંચાને કાપી કે તરત જ એ તૂટી, અને એ તૂટે આ તો કેવી જોરદાર બાંધેલી હોય પ્રત્યંચા, તો એકદમ ટાઈટ હોય, અને એટલે જ તો જ્યારે તમે આમ કરો એટલે ટંકાર થાય, અને એ ટંકાર એ જ રીતનો થયો છે અહીંયા. કારણ કે ભગવાન વિષ્ણુના ધનુષ્યની પ્રત્યંચા તૂટી છે, અને એ થયા બાદ જેવો ઘોર શબ્દ થયો જેના શ્રવણ માત્રથી સઘળા દેવતાઓ કંપાયમાન થઈ ગયા, આખા બ્રહ્માંડમાં ખળભળાટ થઈ રહ્યો, ને ત્યારે પૃથ્વી કંપવા લાગી, સમુદ્રોમાં ક્ષોભ થવા લાગ્યો, અને જળચર જીવો ત્રાસ પામવા લાગ્યા, ઊના પવનો વાવા લાગ્યા, અને પર્વતો પણ ડોલવા લાગ્યા. દુઃખને દર્શાવનારા એવા ઉલ્કાપાતો તથા મહા ઉત્પાતો થવા લાગ્યા. દિશાઓમાં સર્વત્ર અંધકાર વ્યાપ્યો, અને સૂર્યનારાયણ પણ અસ્તાચળના શિખરમાં પેસવા લાગ્યા. દેવતાઓ સઘળા ઉચ્ચાર કરવા લાગ્યા કે હે, આ માઠા દિવસે શું શું નહીં થાય. સમજવાનું એ છે કે જ્યારે જીવવા ઉપર કંટ્રોલ નહીં રહે ત્યારે આ બધા પ્રકારની વસ્તુઓ થશે આપણા જીવનમાં, સર્વત્ર અંધકાર વ્યાપી જશે, અસ્તાચળમાં જઈશું, કારણ કે આપણે આપણી જીવા પર કંટ્રોલ ચૂકી ગયા છીએ. સુતજી કહે છે કે હે મુનિઓ, આ પ્રકારની ચિંતામાં દેવતાઓ ગ્રસ્ત હતા, તેવામાં મુકુટ સહિત અને કુંડલ સહિત દેવોના પણ દેવ એવા શ્રી વિષ્ણુનું મસ્તક કોણ જાણે ક્યાંય અદૃશ્ય થઈ ગયું. ઘોર અંધકાર શાંત થયો ત્યારે બ્રહ્માજી અને શિવજીએ વિલક્ષણ એવું મસ્તકહીન વિષ્ણુનું શરીર દીઠું, તથા પ્રકારના વિષ્ણુના શરીરને દેખીને તે દેવતાઓ વિસ્મય પામ્યા અને ચિંતા સાગરમાં ડૂબીને શોકથી વ્યાકુળ એવા રુદન કરવા લાગ્યા. હે નાથ, હે પ્રભો, આપે આ કેવા પ્રકારની અમાનુષી લીલા કરી છે! હે દેવાધિદેવ, હે સનાતન, સર્વદેવતાઓના આ દુઃખ ક્યાંથી આવી પડ્યું? આ તે કયા દેવની માયા છે કે જેના વડે આપનું શિર હરાઈ ગયું? વળી કોઈ જેને છેદી શકવા સમર્થ નથી, ભેદી શકવા સમર્થ નથી, તેમજ વળી જેને કોઈ દગ્ધ કરી શકવા સમર્થ નથી, એવા આપ સદાય રહેલા છો. આપ આમ આપના જાણ જવાથી હે વિભો, સર્વ દેવતાઓ મૃત્યુ પામશે. અમારો આપના વિશે કેવો સ્નેહ છે કે કેવળ સ્વાર્થ માત્રથી જ અમે રુદન કરીએ! દૈત્યોએ, યક્ષોએ કે રાક્ષસોએ આ વિઘ્ન કરેલું જણાતું નથી, પરંતુ હે રમાપતિ, દેવો વડે જ કરાયેલું છે તો અમારે દોષ કેને દેવો? પરાધીન એવા અમે દેવતાઓ શું કરીએ ને ક્યાં જઈએ? હે દેવેશ, મૂઢ ચિત્તવાળા એવા અમને દેવતાઓને શરણ જ નથી. આ માયા સાત્વિકી, રાજસી કે તામસી નથી, કે માયાના ઈશ્વર એવા આપનું જગતગુરુનું જેના વડે શિર છેદાયું. વિચારવાની વાત છે કે જ્યારે આપણાથી આવી રીતે જીવવાનો ઉપયોગ થઈ જાય પછી જ આપણને ખબર પડે છે. આપણે કોન્સિક્વન્સીસ વિચારતા નથી. વાસ્તુસ્થિતિ વ્યાસજી આપણને સમજાવે છે કે શિર વઢાઈ જાય છે, ઈગો જે આપણો ભરેલો છે અંદર એના લીધે, અને એટલે ભગવાન વિષ્ણુનું શિર છેદાયું ત્યારે દેવતાઓને ધ્યાન પડ્યું છે. જીવ્વાએ એમને કીધું હતું કે તમે ધ્યાન રાખો, આ તો બ્રહ્મ હત્યા જેવું પાપ કરાવવાના છો તમે, પણ તોય કોઈએ સાંભળ્યું નથી અને પછી આવું થયું છે. એટલે શિવાદિક દેવતાઓ આ પ્રકારે જ્યારે રુદન કરતા દેખાયા ત્યારે દેવગુરુ એવા વેદ જ્ઞાતા શ્રી બૃહસ્પતિ તેઓના શોકનું શમન કરવા કહેવા લાગ્યા. એ કહે છે કે હે મહાભાગ્યશાળી દેવો, રોવાથી કે કકળવાથી શું ફળ છે? બુદ્ધિપૂર્વક અત્ર કોઈ ઉપાય કરવો એ કર્તવ્યરૂપ છે. હે દેવેશ, પ્રારબ્ધને પુરુષાર્થ ઉભય સમાન છે, પરંતુ ઉપાય વિધાન કરવા યોગ્ય છે અને પ્રારબ્ધથી તે સર્વથા ફળે છે. બૃહસ્પતિજીએ બહુ સુંદર વાત કરી છે, મર્મની વાત કરી છે કે હવે આ તો તમે કર્મ જે હતું એ કરી નાખ્યું, તમે જીવવાનો ઉપયોગ કરી લીધો, પણ હવે સોલ્યુશન તરફ ફોકસ કરો. આપણને થાય છે શું કે આપણે પ્રોબ્લેમ ફોકસ થઈ જઈએ છીએ. જેવો આપણને પ્રોબ્લેમ દેખાય છે એટલે આપણે પ્રોબ્લેમ ઉપર જ મંથન કરતા રહીએ છીએ. અરે ભાઈ આવું થયું, અરે ભાઈ આવું થયું, કેમ થયું, શેના કારણસર થયું, હવે હું શું કરું? આપણું સતત જે ચિંતન અને મનન છે એ પ્રોબ્લેમ ઉપર જ રહે છે. આપણે આ પરિસ્થિતિમાં આવી ગયા છીએ એનું એક્સેપ્ટન્સ કરવાનું છે. અને એક્સેપ્ટન્સ થયા પછી એનું સોલ્યુશન, એનો ઉપાય શોધવાનો છે. અને બૃહસ્પતિજી બહુ સુંદર રીતે કહે છે કે આ ઉપાય માટે પ્રારબ્ધ અને પુરુષાર્થ બે ઉભય સમાન છે. એટલે પ્રારબ્ધ એટલે શું? કે આપણા પૂર્વકર્મો આ જીવનના અને પહેલાંના જીવનના, પણ એ પૂર્વકર્મો અને પુરુષાર્થની વાત તો આપણે કરી ચૂક્યા છીએ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ પુરુષાર્થ છે. એટલે આપણે જો કર્મ કરીશું તો એ પ્રાયોર કર્મો જે છે આપણા પહેલાંના કર્મો અને અત્યારનો પુરુષાર્થ, એ બધું ભેગું થશે અને એનાથી ફળશે. ઇન્દ્રદેવ કહે છે હું તો પ્રારબ્ધને પરમ માનું છું અને તે અનર્થકારક એવા પુરુષાર્થને ધિક્કાર છે. ઇન્દ્રદેવે એક બીજી આખી વાત કરી છે. ઇન્દ્રદેવ અત્યારે ખૂબ વિચલિત થઈ ગયા છે અને વિચલિત થઈને કહે છે કે હું જે પહેલાંના કર્મો છે એને પરમ માનું છું, કારણ કે અત્યારે આ હું જે કર્મ થઈ ગયું એને ધિક્કાર છે. એટલે તમે જોઈ રહ્યા છો કે પ્રોબ્લેમ ફોકસ જ્યારે તમે થઈ જાઓ ત્યારે તમને બીજા સોલ્યુશન્સ નથી સૂઝતા. તમને સૂઝે છે શું? કે આ શું થયું, આ શું થયું, કેમ કરતા થયું, આ થઈ ગયું, હવે શું કરવું અને આનાથી કેવી રીતે બહાર નીકળવું, એ બહુ મહત્વનું છે. સુતજી કહે છે આપણ દેવોના દેખવા છતાં પણ વિષ્ણુનું મસ્તક છિન્ન થયું. બ્રહ્માજી કહે છે કે કાળ યોગે જે કાંઈ પ્રાપ્ત થાય તે અવશ્યમેવ ભોગવવું જ પડે છે, અને શુભ હો કે અશુભ હો તો પણ દેવનું કોણ અતિક્રમણ કરી શકે છે. દેહી પોતે સુખ દુઃખનો ભોગતા છે તેમાં સંશય નથી. પૂર્વકાળ યોગે કરીને શંભુજી વડે મારું મસ્તક છેદાયું હતું. આ જ પ્રકારે શાપને લઈને મહાદેવના લિંગનો પાત થયો હતો અને તે જ પ્રમાણે આજે શ્રી વિષ્ણુનું મસ્તક લવણ સાગરમાં પતિત થયું છે. આ લવણ સાગર એટલે શું? લવણ એટલે મીઠું, મીઠાનો સાગર એટલે કે ખારો સાગર. અને પુરાણોમાં લવણ સાગર એટલે આપણે જેને અત્યારે અરેબિયન સી, અરબ સાગર કહીએ છીએ, તે ગુજરાતની કાંઠે જે આવેલો અરબ સાગર છે એને લવણ સાગર કહેતો છે. અને બ્રહ્માજી કહે છે ઇન્દ્રને પણ સહસ્ત્ર યોનિની પ્રાપ્તિરૂપ દુઃખ પડ્યું હતું અને સ્વર્ગથી ભ્રષ્ટ થઈને કમલમાં માનસ સરમાં વાસ કરવો પડ્યો હતો. આવા આવાને જ્યારે દુઃખ પડેલા છે ત્યારે કોને દુઃખનો ભોગ ન થાય? બ્રહ્માજીએ ભોગવ્યું છે, શિવજીએ ભોગવ્યું છે, ઇન્દ્રએ ભોગવ્યું છે, તો આપણે કોણ છીએ? હે મહાભાગ્યશાળી દેવતાઓ, આ સંસારમાં એટલા વાસ્તે શોકનો તમે પરિત્યાગ કરો. સનાતની મહામાયા મહાવિદ્યાનું ચિંતન કરો કે જેથી તે નિર્ગુણા પ્રકૃતિ આપણા કાર્યનું વિધાન કરશે. બ્રહ્મ વિદ્યા જગન્માતા જેણે આ સકળ ચરાચર જગત વ્યાપ્ત કરીને રાખેલું છે. બ્રહ્માજીએ આપણે આગળ જ્યારે વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજી વચ્ચેના ડાયલોગની વાત સાંભળી હતી કે વિષ્ણુ ભગવાન પોતે એ મહાદેવીનું ચિંતન કરે છે, એનું ધ્યાન કરે છે. એટલે બ્રહ્માજીએ અહીંયા કીધું કે આપણે પણ એ મહામાયા મહાવિદ્યા જે સનાતની છે તેનું ચિંતન કરીએ. સુતપુરાણી કહે છે કે આ પ્રમાણે દેવતાઓ પ્રતિ બોલવા એવા બ્રહ્માજીએ વેદોને આદેશ કર્યો કે જે ચારેય વેદો દેહવાળા થઈને દેવતાઓના કાર્યની સિદ્ધિને વાસ્તે આગળ આવીને ઊભા રહ્યા. શ્રી બ્રહ્મદેવ કહે છે કે હે વેદો, તમે પરમદેવી બ્રહ્મ વિદ્યા સનાતની ગૂઢ અંગવાળી મહામાયા તથા સર્વ કાર્યોને સાધવાવાળી એવી મહાદેવીની સ્તુતિ કરો. બ્રહ્માજીના વાક્યો સાંભળી સઘળા સુંદર અંગ જેના એવા વેદોએ વેદ જ્ઞાનથી જાણવા યોગ્ય એ જગત સ્થિતા મહામાયાની સ્તુતિ કરી. એ સ્તુતિ હવે આપણે સાંભળવી છે, બહુ અદ્ભુત છે. વેદો કહે છે કે હે સંસારની ઉત્પાદક કલ્યાણી મહામાયા દેવી, અમારા આપને પ્રણામ છે. હે નિર્ગુણા સર્વભૂતોની અધેશ્વરી માતા કલ્યાણકારીણી સકળ કામનાઓને આપવા વાળી, તને પ્રણામ કરીએ છીએ. આપ સકળ પ્રાણીઓના આધારરૂપ છો, પ્રાણીધારીઓના પ્રાણરૂપ છો. ધ્રીમ શ્રી કક્ષમા કાંતિ શાંતિ શ્રદ્ધા મેઘા ધૃતિ સ્મૃતિ પણ આપ જ છો. તમે ઓમકારમાં અર્ધમાત્રા અર્ધચંદ્રાકારિણી છો, ગાયત્રી છો, સપ્તવ્યાહ્યતી છો, જયા છો, ત્રિજયા છો, ધાત્રી છો, લજ્જા છો, કીર્તિ સ્પૃહા ને દયા છો. હે માતા, ત્રણે લોકને ઉત્પન્ન કરવામાં તમે કુશળ છો, દયા રસથી ભરેલા છો, મનુષ્ય માત્રના જનની છો, સાક્ષાત બ્રહ્મ વિદ્યા છો, કલ્યાણકારીણી છો, સકળ લોકને હિતરૂપ છો, શ્રેષ્ઠ છો અને અનંત નિરંતર વાણી બીજ મંત્રોના ઉપાસકાને પ્રાપ્ત હોવાવાળી નિપુણ ભવનાશકારીણી છો. એવા તમારી અમે આ સ્તુતિ કરીએ છીએ. બ્રહ્મા હર વિષ્ણુ ઇન્દ્ર વાણી સરસ્વતી અગ્નિ સૂર્ય ભુવનોના અધિપતિ એ સઘળા આપથી ઉત્પન્ન થયા છે, જેથી મુખ્ય દેવતાઓ નથી અને આપ તો સ્થાવર જંગમોના માતા છો. હે દેવી, જ્યારે આપ આ સઘળું બ્રહ્માંડ સર્જવાની ઈચ્છા કરો છો ત્યારે તમે વિષ્ણુ રુદ્ર બ્રહ્મા આદિ દેવોને ઉત્પન્ન કરો છો અને હે માતા, તે દેવો દ્વારા આ સૃષ્ટિની સ્થિતિનું લય જનન રૂપ કાર્ય કરાવો છો. તમે હે માતા એક રૂપ છો અને તમારામાં કોઈ પણ વિકાર અથવા તો સંસારનો લેશ માત્ર નથી. હે દેવી, તમારું સ્વરૂપ જાણવાને સકળ ભુવનમાં કોઈ પણ નિપુણ નથી. આપના નામની સંખ્યાની ગણના કરી શકે એવો એક પણ યોગ્ય પુરુષ છે જ નહીં. યતો વાચો નિવર્તંતે ઇત્યાદિ પ્રસિદ્ધ સ્તુતિ અને શ્રુતિ પણ પ્રસિદ્ધ છે. જેમ મનુષ્ય સ્વલ્પ માત્ર એવા સરોવર જળને તરી શકતો નથી, તે મનુષ્ય શી રીતે સત્ય પ્રતિજ્ઞ થઈને સાગરને તરી શકે. હે દેવી, દેવતાઓ વિશે પણ કોઈ તમારા આ સંસારને અને તમારા અનંત ઐશ્વર્યને જાણી શકતું નથી અને તમે આ સંસારમાં ભુવનેશ્વરી અર્થાત કોઈની સહાયતા નહીં લેનારા માતા રૂપ જનની છો. એકમાત્ર તમે આ મિથ્યા જગતને કયા પ્રકારે કરીને રચો છો એવા નિગમ વચનો પ્રમાણ છે. હે દેવી, તું સકળ જગતનું કારણરૂપ નિરીન્દ્રા છો. હે ભગવતી, આપના વિચાર ચરિત્રોનો દર્શન કરીને અમે મોહ પામીએ છીએ. હે દેવી, તું અવિકારીણી રહીને આ વિકારી જગતને કયા પ્રકારે રચે છે અને આ અનિવર્ચનીય સંપૂર્ણ વેદોને જાણવા યોગ્ય તારો પ્રભાવ અમે શી રીતે કહી શકીએ? કારણ કે તે અનિવર્ચનીય પ્રભાવને તો અનિવર્ચનીય હોવાથી તમે પણ જાણતા નથી. હે માતા, શું તમે નથી જાણતા કે ભગવાનનું મસ્તક નિરોધન થયું છે? હે શિવે, શું જાણવા છતાં પણ ફરી જાણવાની તમે ઈચ્છા કરો છો? અથવા તો શું તમારે મધુરીપુની શક્તિ પારખવાની ઈચ્છા છે? આવી સુંદર સ્તુતિ કરી છે વેદોએ. બહુ સુંદર વાત કરી છે, બધી જાતની વાત કરી છે. વેદો પહેલાં કહે છે કે દેવી, તમે જે છો એમના બધા જાત જાતના દેવીને સાથે એસોસિએટેડ જે ટ્રેટ્સ છે, અધીશ્વરી, કલ્યાણકારીણી, સકળ કામનાઓને આપવાવાળી, એની વાત કરી છે. દેવી શું છે? ગાયત્રી છે, જયા છે, દયા છે, એની વાત કરી છે. અને એટલે જ કહે છે કે તમે જ વિષ્ણુ, રુદ્ર અને બ્રહ્માને પ્રગટ કરો છો, ઉત્પન્ન કરો છો, કારણ કે આ તો શક્તિ છે, યુનિવર્સની શક્તિ છે, અને એની પાસે તમે આ પ્રકારના કર્મ કરાવો છો. એટલે એને તો કેવી રીતે સમજી શકવી? યુનિવર્સની શક્તિને સમજવી કેવી રીતે? આ દેવી શક્તિને સમજવી કેવી રીતે? એટલે વેદો કહે છે કે યતો વાચો નિવર્તન્તે અપરપ્રાયા માનસાસહ. એટલે કે આ જે શક્તિ છે એને કોઈ રીતે વર્ણન કરવું શક્ય નથી, અને મનથી તો સમજી જ નહીં શકાય. તૈતરીય ઉપનિષદમાં આ વાત કરેલી છે, આ શ્લોક છે, યથો વાચો નિવર્તન્તે. અને એટલે વેદો કહે છે કે આ દેવીને કેવી રીતે સમજી શકવું, કારણ કે આપણે સરોવર તો તરી શકતા નથી અને સાગર તરી લેવાની વાત કરી રહ્યા છે. એટલે એ લોકો દેવીને કહે છે કે દેવી, તમને તો ખબર જ છે કે ભગવાન વિષ્ણુનું આ રીતે મસ્તક નિરોધન થયું છે, તો તમે શું આ મધુરીપુની શક્તિ પારખવાની ઈચ્છા કરી રહ્યા છો? વેદો કહે છે, પણ એ પણ કારણ તો છે નહીં, કારણ કે તમારા પ્રસાદ વડે કરીને જ મધુકૈટપનો નાશ થયો હતો. જો એમ કહે કે વિષ્ણુના કોઈ મહાપાપનું આ ફળ છે તો તે પણ સંભવ નથી, કારણ કે હે દેવી, આપના ચરણ કમળનું ભજન કરનારામાં પાપનો લેશ માત્ર હોતો નથી. વિષ્ણુ દેવતાઓમાં અધિક છે, તેની ઉપેક્ષા કરવી યોગ્ય નથી. હરિનું મસ્તક ઉત્પન્ન થયું છે એ મહા આશ્ચર્યની વાત છે. હે માત, તમે જન્મ મરણના દુઃખને છેદવામાં કુશળ છો, તેથી આપના આ મહાદુખની વાત અમે જાણતા નથી. શું કારણથી ભગવાન વિષ્ણુના શિરનો સંયોગ કરવામાં વિલંબ થાય છે તેની અમને ખબર પડતી નથી. હે દેવી, શું સંપૂર્ણ દેવતાઓના અનેક દોષોના દર્શનથી એ દેવતાઓના દોષને લીધે આ વિષ્ણુના મસ્તકનું છેદન થયું છે? વા પ્રજાએ કરેલા પાપ રાજનીતિ ન્યાય દ્વારા દેવતાઓના દુષ્કૃત્યથી દેવરાજ હોવાથી વિષ્ણુના શિરનું પતન થયું છે? કારણ કે પ્રજાનું પાપ રાજાને લાગે છે. અથવા શું વિષ્ણુના યુદ્ધમાં પેદા થયેલા કોપને ગર્વ સમજીને તે ગર્વનું ગંજન કરવા શિરચ્છેદન કર્યું છે? આમાં અમે કાંઈ કારણ સમજતા નથી, અથવા શું સમરમાં હારી જવાથી દૈત્યોએ રમ્ય તીર્થમાં ઘોર તપસ્યા કરીને તમારાથી વરદાન મેળવ્યું છે, જેથી કરી હે ભવાની આ વિષ્ણુનું શરીર આ કાળે અન્નદાન થયું છે, અથવા તો શિર વગરના વાસુદેવને દેખીને આપને કોઈ આનંદ ઉપજે છે કે શું? અથવા હે માતા, લક્ષ્મીજીએ આપનો કાંઈ અપરાધ કર્યો છે કે જેથી નાથ વિનાની તેને તમે કેમ દેખી શકો છો? પોતાના અંશભૂત એવા વિષ્ણુનો આપે પોતે અપરાધ ક્ષમા કરવો જોઈએ. હવે એને ઉઠાડીને અમને દેવોને હે દેવી આપ પ્રસન્ન કરો. કાર્યમાં મુખ્ય એવા મહાપ્રભાવવાળા આ દેવતાઓએ તમને નિરંતર પ્રણામ કર્યા છે. હે દેવી, આ સકળ દેવતાઓ તમને નિરંતર પ્રણામ કરે છે. હે દેવી, આ સકળ દેવતાઓના જીવનરૂપ વિષ્ણુદેવને ઉઠાડી અમોને શોકસાગરથી પાર ઉતારો. વેદોએ જાત જાતના તર્ક કર્યા છે કે શું વિષ્ણુ ભગવાનથી પાપ થયું, કે શું લક્ષ્મીજીથી કોઈ કંઈક ખોટું થયું, કે શું પ્રજાથી કંઈક ખોટું થયું, કારણ કે પ્રજાનું પણ પાપ રાજાને લાગે છે. એટલે વાત કરી છે કે અમને સમજાતું નથી કે કેમ કરીને વિષ્ણુદેવનું મસ્તક આ રીતે જતું રહ્યું, કપાઈ ગયું. અને એટલે આ વાતની જે જાણ નથી, તો દેવી તમે અમને ઉપાય સુજાડો. અને આવી રીતે વેદોએ સ્તુતિ કરી છે, આપણે પણ આ જ કરીએ છીએ. કંઈક ખોટું થઈ ગયા પછી આપણે કારણ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ આપણને ખબર જ છે, ઘણી વખત કારણ પણ આપણને ખબર હોય છે, પણ આપણે બીજે ક્યાંક મૂકી દેવું છે કારણ, બીજાની ઉપર પોતી દેવું છે કારણ, જેથી આપણે સ્વારા દેખાઈએ, કારણ કે સ્વાર્થ ચડી જાય છે આપણી ઉપર. ધ્યાન રાખવાનું છે, મનન કરવાનું છે આની પર સતત. વેદો કહે છે કે હે માતા, હરિનું મસ્તક ક્યાં ગયું છે તે અમો જાણતા નથી. હવે કોઈ જીવનનો ઉપાય અમે દેખતા વાસ્તે જેવી રીતે તમે દેવતાઓના જીવન કર્મમાં પ્રવીણ છો, તે પ્રકારે જગતને પણ જીવનદાતા છો. એટલે સુતપુરાણી કહે છે કે હે મુનિઓ, જ્યારે આ પ્રકારે ગુણાતીત એવા મહેશ્વરીની વેદો સ્તુતિ કરવા લાગ્યા, ત્યારે સાંગ સામગાન યુક્ત વેદો ઉપર માતાજી પ્રસન્ન થયા. તે વેળાએ આકાશમાંથી અશરીરીણી વાણી નીકળી, જે વાણી દેવતા ભક્તાઓને અને બધાને આનંદકારી શબ્દોથી ભરપૂર હતી. એ વાણી કહે છે કે હે દેવતાઓ, તમે ચિંતા કરો નહીં, સ્વસ્થ થઈને તમે સ્થિત રહો. હું વેદોની સ્તુતિથી અતિ પ્રસન્ન થઈ છું. જે લોકો મનુષ્યલોકમાં આ મારા સ્ત્રોત્રથી મારી સ્તુતિ કરશે અને ભક્તિપૂર્વક તેનો પાઠ કરશે, તેઓની સઘળી ઈચ્છાઓ પરિપૂર્ણ થશે. જે મનુષ્ય ભક્તિપૂર્વક ત્રિકાળ આ મારા સ્તવનનો પાઠ કરશે, તે મનુષ્ય દુઃખથી રહિત થઈને સુખી થશે, અને વેદોક્ત સ્ત્રોત્ર છે તે વેદના જ સમાન છે. આટલા વાસ્તે હે દેવો, વિષ્ણુના શરીરના પતનનું કારણ સાંભળો. આ સંસારમાં કારણના વિના કોઈ કાર્ય બની શકતું નથી. વિષ્ણુજી લક્ષ્મીજીની સમીપમાં બેઠા હતા, તે વેળાએ લક્ષ્મીજીના મનોહર વદનને દેખીને વાહ કેવું સુંદર મુખ છે એમ વિચારી હસવા લાગ્યા. લક્ષ્મીજી આ વિચારથી મનમાં કહેવા લાગ્યા કે સ્વામી મારા વદનને દેખીને કેમ હસતા હશે? શું મારું મુખ તેમને કાંઈ બેડોળ વિરૂપ દેખાય છે? ખરેખર આથી મને જાણવામાં આવ્યું છે કે તેઓએ કોઈ બીજી સુંદર સ્ત્રી કરેલી છે. આ વેળાએ તમોગુણ પ્રગટતા મહાલક્ષ્મીને ક્રોધ પેદા થયો, કારણ કે તેમના શરીરમાં તામસી શક્તિએ પ્રવેશ કર્યો. પછી કોઈ એક સમયે દેવકાર્યની સિદ્ધિના નિમિત્ત તેમના દેહમાં તમોગુણનો પ્રવેશ થયો હોવાથી તે લક્ષ્મીજી મહાક્રોધાતુર થયા અને હળવે હળવે બોલ્યા કે આ તમારું શિર પતન પામશે. વાત સમજવાની છે, મર્મની વાત છે કે આપણી તરફ જોઈને કોઈ કર્મ કરતું હોય ને એટલે આપણને એમ થાય કે મારા તરફ જ બધું થઈ રહ્યું છે, અને આપણને નેગેટિવ વિચારો પહેલાં આવે છે. આપણે કોઈની જોડે વાત કરી હોય, કોઈ જાણતું વ્યક્તિ હોય, એ આપણી સામેથી પસાર થાય અને આપણી તરફ સ્માઇલ કરે અને પછી એમની જોડે બીજું કોઈ અને એની જોડે વાતો કરવા માંડે, એટલે આપણને શું થાય કે આ મારી ઠેકડી ઉડાવે છે. આપણને એવું ના થાય, આપણને એવા વિચાર નથી આવતા કે આ મારા વિશે કંઈક સારું કહી રહ્યા છે, કારણ કે આપણને અંદરથી ખબર જ છે કે આપણી અંદર દુર્ગુણો વધારે છે અને સુગુણો ઓછા છે. એટલે આપણે હંમેશા નેગેટિવ પહેલાં વિચારીએ છીએ, અને એવું નેગેટિવ મહાલક્ષ્મીજીએ પણ વિચાર્યું, અને એટલે એમણે કહી દીધું આવું હળવે હળવે કે તમારું શિર પતન થશે. હવે લક્ષ્મીજીના મુખથી નીકળી ગયેલા આવા વાક્યો અને વિના વિચારે પોતાના સુખનો નાશક શાપ દેવાઈ ગયો. સપત્નીનું દુઃખ તો વૈધવ્યથી પણ વિશેષ છે એમ સમજીને તામસી શક્તિના યોગે ઉપરના વાક્યો લક્ષ્મીજીએ કાઢી નાખ્યા. એટલે લક્ષ્મીજીએ આવા વાક્યો બોલી અને તામસને બહાર કાઢી નાખ્યો. પણ હવે એક વખત આ બોલાઈ ગયું, એક વખત શાપ આપી દીધો છે, હવે શું થશે? એ તો બનવાનું જ છે. એટલે અનૃત, સાહસ, માયા, મૂર્ખત્વ, અતિ લોભ બુદ્ધિ, અશૌચ અને નિર્દયત્ય એ સ્ત્રીઓના સ્વભાવથી થયેલા દોષો છે. માયા લાગી જાય છે, લોભ બુદ્ધિ લાગી જાય છે, આવું થાય છે. આ વેળા વસુદેવને હું પ્રથમના સમાન શિરવાળા કરીશ. તેઓનું શિર લવણમાં સમુદ્રમાં ડૂબી ગયું છે એવું દેવીએ કીધું. અને દેવી મહાદેવી આ કહે છે કે હે દેવતાઓ, વિષ્ણુના શિર પતનનું એક બીજું પણ કારણ છે. તમારું મહાન કાર્ય સિદ્ધ થશે એમાં સંશય નથી. પૂરા મહાભૂજાવાળો એવો હયગ્રીવ નામનો દૈત્ય સરસ્વતીની નદીના તીર પર પરમ દારૂણ તપને કરતો હતો. મારા માયા બીજ સહિત એકાક્ષર મંત્રનો તે જપ કરતો હતો, ને આહાર રહિત આત્મજિત સર્વભોગોનો ત્યાગ કરીને તે રાક્ષસ તપ આચરવા લાગ્યો. સકળ ભૂષણોથી ભૂષિત એવી મારી તામસી શક્તિના ધ્યાનમાં તે રાક્ષસે 1000 વર્ષ સુધી દારૂણ તપ કર્યું. તે વેળાએ હું તામસી સ્વરૂપ ધારણ કરીને તે સ્થાનમાં આવી હતી, અને જે પ્રકારે જેવું તેણે મારું ધ્યાન કર્યું હતું તે પ્રકારે તેને હું તેવા રૂપે કરીને સન્મુખ પ્રતીત થઈ. સિંહ ઉપર સ્થિત એવી મેં તેને વાચાપૂર્વક કહ્યું કે હે મહાભાગ્યશાળી, વરદાન માંગ, હું તને તે સુવ્રત આપીશ. આ પ્રકારના મારા વાક્યો સાંભળીને પ્રેમથી પૂર્ણ એવા એ દાનવે મારી સત્વર પ્રદક્ષિણા કરી અને મને પ્રણામ કર્યા. મારું સ્વરૂપ જોઈ કરી તેના નેત્રો પ્રેમથી ફૂલી ગયા ને હર્ષથી નેત્રોમાં પ્રેમાશ્રુ ભરીને મને પ્રસન્ન કરવા લાગ્યો. હયગ્રીવ કહે છે કે હે મહામાએ, હે સૃષ્ટિની સ્થિતિના અંતને કરવાવાળી, હે દેવી, હું તને પ્રણામ કરું છું. ભક્તોના ઉપર કરુણા કરવામાં ચતુર, કામનાઓને જે આપવાવાળી મોક્ષદાતા, હે શિવે, હું તને વંદન કરું છું. પૃથ્વી, જળ, તેજ, પવન, આકાશ આ પાંચ ભૂતોના કારણરૂપ, ગંધ, રસ, રૂપ, સ્પર્શ, શબ્દના કારણરૂપ તમે જ છો. હે મહેશ્વરી, ઘ્રાણરસના, ચક્ષુ, શ્રોત્ર, કર્મેન્દ્રિય જે કાંઈ છે તે તારાથી જ પ્રગટ થાય છે. શ્રીદેવી કહે છે કે તું વરદાન માંગ, તને જે અભિષ્ટ હશે તે ઈચ્છાથી જ તત્વર હું તને આપીશ, કારણ કે તારા અદ્ભુત ભક્તિ અને તપથી હું બહુ સંતોષ પામી છું. હયગ્રીવ કહે છે કે હે માતા, જે પ્રકારે મારું મૃત્યુ ન થાય તેમ કરો. સુર અસુરોથી અજે એવો હું અમર યોગી થાઉં. એટલે દેવી કહે છે કે જે ઉત્પન્ન થાય છે તેનું મૃત્યુ પણ અવશ્ય થાય છે. આ લોક મર્યાદાનો લોપ શી રીતે થઈ શકે? દેવીએ કહી દીધું કે જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિંત છે. વાસ્તે હે રાક્ષસોત્તમ, આ પ્રમાણે તું મરણનો નિશ્ચય કરીને, મનમાં વિચાર કરીને બોલ. એટલે હયગ્રીવ કહે છે કે હે જગદંબિકા, મારું મૃત્યુ હયગ્રીવથી જ થાય અને અન્યથી ન થાય, આ મારો મનોરથ તમે પૂર્ણ કરો. બહુ જ વિચારીને કીધું આ હયગ્રીવે કે ભાઈ મારો વધ મારાથી જ થાય, હયગ્રીવથી જ થાય એવું કરો. એટલે હવે આ તો કેવી રીતે શક્ય છે? માણસ પોતાને તો મારવાનો નથી. એટલે બહુ ઉમદા વાત કરી છે એણે, એવી રીતે ફેરવી તોડ્યું છે કે એ અમર થઈ જાય. બધાને આ અમરત્વ જોઈએ છે, ત્યારે બાજુ આપણે આ શોધી રહ્યા છીએ. સાયન્સથી શોધી રહ્યા છીએ, ધર્મથી શોધી રહ્યા છીએ, કોઈ પણ રીતે અમરત્વ જોઈએ છે માણસ. પણ દેવી ખુદ કહે છે, આ યુનિવર્સની જે શક્તિ છે એ જ કહે છે કે જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિંત જ છે, નિશ્ચિત છે, નક્કી જ છે. એટલે દેવી પછી આવી વાત કરી, એટલે દેવી કહે છે કે હે મહાભાગ, તું ઘેર જઈને સુખેથી રાજ્ય કર. તારું મૃત્યુ હયગ્રીવ વિના બીજાથી થશે જ નહીં. એટલે દેવી કહે છે કે આ પ્રમાણે તેને વરદાન આપીને હું અંતર્ધાન થઈ ગઈ અને તે રાક્ષસ પરમ આનંદ પામીને પોતાના ભવન પ્રતિ ગયો. તે દુષ્ટાત્મા મુનિઓને, વેદોને સર્વત્ર પીડા કરી રહ્યો છે. ત્રણેય લોકમાં હાલ તેનો કોઈ હણનારો છે જ નહીં. આ કારણથી તમે મનોહર અશ્વનું શિર અહીં લઈ આવો અને તે શિરને ત્વષ્ટા વિષ્ણુના શરીર પર બરાબર ગોઠવી દેશે. ત્વષ્ટા, જેને આપણે વિશ્વકર્મા કહીએ છીએ, એમનું એક આ બીજું નામ છે ત્વષ્ટા. ત્યાર પછી હયગ્રીવ એવા ભગવાન, તે હયગ્રીવ રાક્ષસ જે પાપિષ્ટ છે, ક્રૂર છે, તેનો દેવતાઓના કલ્યાણ વાસ્તે વધ કરશે. સુતપુરાણી કહે છે આ પ્રમાણે દેવતાઓની સાથે સંવાદ કરી તે આકાશવાણી રૂપી દેવી મૌન થઈ ગઈ અને દેવતાઓ પ્રસન્ન થઈને ત્વષ્ટાને કહેવા લાગ્યા. દેવતાઓ કહે છે કે હે ત્વષ્ટા, તમે વિષ્ણુના શિરસયોજનરૂપ વિષ્ણુનું કાર્ય કરો. તે પ્રબલ દાનવનો હયગ્રીવજી વધ કરશે. સુતપુરાણી કહે છે, દેવતાઓના વચન સાંભળી ત્વષ્ટા ઘણા પ્રસન્ન થયા અને સત્વરે એક અશ્વના શિરને કાપી દેવતાઓના સમક્ષ જ તે શરીરને વિષ્ણુના શરીર પર ગોઠવી દીધું. મહામાયાના પ્રસાદથી હરિ ભગવાન હતા તે હયગ્રીવ થયા. કેટલાક દિવસો પછી હયગ્રીવ ભગવાનને મદથી છકી ગયેલા તેવા તે દાનવનો ભગવાને યુદ્ધમાં નાશ કર્યો. જે મનુષ્યો આ સંસારમાં આ સુંદર આખ્યાયનનો પાઠ કરે છે અથવા શ્રવણ કરે છે તેઓના સઘળા દુઃખો નિવૃત્ત થાય છે, તેમાં સંદેહ નથી. આ મહામાયાનું ચરિત્ર છે તે પવિત્ર છે ને પાપને નાશ કરનારું છે. શ્રવણ કરનારા તથા પાઠ કરનારાને સર્વસંપત્તિ આપવા વાળું છે. બહુ જ સુંદર કથા છે આ અધ્યાયમાં. આપણે સાંભળ્યું કે જીવ્હાને કેમ કંટ્રોલ કરવાની છે, કારણ કે એનાથી અનિષ્ટ જુદા જુદા પ્રકારના થાય છે. સ્વયં ભગવાન વિષ્ણુનું મસ્તક પણ કપાઈ જાય છે. પછી આપણે સાંભળી વેદો દ્વારા કરેલી મહાદેવીની અદ્ભુત સ્તુતિ. અદ્ભુત સ્તુતિ છે, ફરી ફરી વાર સાંભળવાનું મન થાય. અને સ્તુતિ બાદ આપણે સાંભળ્યું કે આપણે કેવી રીતે પોતાનાને પોતાના મનમાં પ્રોબ્લેમ્સ વિશે વિચારીએ છીએ, સોલ્યુશન્સ વિશે નહીં. અને ત્યારબાદ દેવીએ જે વાત કરી છે કે કેમ કરતા મહાલક્ષ્મીજીના મુખથી જે નીકળી ગયા વચનો એને પરિપૂર્ણ કરવા, અને પેલા હયગ્રીવ દાનવે જે વચન આપ્યું છે એને હવે સંસારમાંથી એનો નાશ કરવા માટે ભગવાન વિષ્ણુ હયગ્રીવ બન્યા છે. બહુ જ અદ્ભુત આ કથા છે આજની. પણ આજે બસ આટલું જ. હું તમારી અંદર બેઠેલા એ પરમાત્માને નમસ્કાર કરું છું. નમસ્કાર.